समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमा 47 शक्तिनो स्वाध्याय करी रह्या छीए। તેમાં 15 શક્તિ સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે 16મી શક્તિ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ। આચાર્ય ભગવાન કહે છે કે જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે। જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ, એટલે કે નિશ્ચિતપણે જેમનું તેમ રહેવાપણું છે, તેમાં કે જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિશ્ચિતપણે જેમનું તેમ રહેવાપણું છે, એટલે જે વધે નહીં ઘટે નહીં અને નિશ્ચિતપણે જેમની તેમ રહે એવું આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિનું સ્વરૂપ છે। જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ, એટલે નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ। આત્મા પરિપૂર્ણ છે અને એમાં કાંઈ વધ કે ઘટ થતી નથી, કાંઈ ગ્રહણ પણ થતું નથી કે કાંઈ ત્યાગ પણ થતો નથી, એવું ભગવાન આત્માનું સ્વરૂપ છે। એટલે જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ। આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 87 ગુરુદેવ અહીંયા કહે છે કે આ 16મી શક્તિ છે। ભગવાન આત્મા 16 કળાએ પૂર્ણ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે। 16 કળાએ પૂર્ણ ભગવાન છે એટલે પરિપૂર્ણ છે એમ આ શક્તિમાં બતાવ્યું છે। અને એવો પરિપૂર્ણ છે એટલે એમાં કાંઈ ઘટતું પણ નથી વધતું પણ નથી, એવું ભગવાન આત્માનું સ્વરૂપ છે, એ આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિને કારણે। ભગવાન નાયક જે ધ્રુવ નિત્ય આનંદ પૂર્ણ આનંદ પ્રભુ છે એમાં કહે છે કમી કે વૃદ્ધિ થતી નથી, તેમાં કાંઈ ઘટતું નથી કાંઈ વધતું નથી। ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિત અવસ્થ છે, અર્થાત પરિપૂર્ણ અવસ્થિત છે। ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિતાવસ્થ એટલે ભરિત અવસ્થ છે, અર્થાત પરિપૂર્ણ અવસ્થિત છે, પૂરેપૂરો છે, પરિપૂર્ણ છે, એવો જ અવસ્થિત છે, પૂર્ણ પરમાત્મ સ્વરૂપ એવો નાયક દેવ પ્રભુ આત્મા છે। એમાં અશુદ્ધતાનું તો નામ નિશાન નથી। દેખે છે કે ભાઈ અહીં શુદ્ધતાની અલ્પ અપૂર્ણ પર્યાય પ્રગટ છે, તો અંદર ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, અને પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહીં. ભગવાન નાયક સ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવા રૂપ ત્રિકાળ પૂર્ણ નિયત રૂપ છે. એને વર્તમાન પર્યાયમાં અપૂર્ણ પર્યાય શુદ્ધ પ્રગટ થઈ તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, અને જો પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની દશા પર્યાયમાં પ્રગટ થઈ તો પછી ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતા ઓછી થઈ ગઈ, કેમ કે શુદ્ધતા અહીંયા આવી ગઈ એટલે કેમ નથી. ભગવાન નાયક સ્વરૂપ તો અંદર જેમનું તેમ, જેમ છે તેમ, પરિપૂર્ણ છે તેમ જ એ રહેવારૂપ ત્રિકાળ પૂર્ણ નિયત રૂપ છે. હવે આવું એક નાયક તત્વ પૂર્ણ સારભૂત વસ્તુ કોઈક જેટલા જ જીવ પામી જાય છે. શક્તિને વધારે સમજાવતા પાન નંબર 88 ઉપર ગુરુદેવ કહે છે, કેરીભાઈ તું એકવાર આ તારી વાત સાંભળતો કરો, તું કેવો પરિપૂર્ણ છે, તું કોણ છો, કેવો છો? તો કહે છે કે જેમાં કદીએ વધઘટ થતી નથી એવો એક નાયક સ્વરૂપ પૂર્ણ આનંદ જ્ઞાન આનંદ પ્રભુ છો. સિદ્ધ પદની પર્યાય પ્રગટ થઈ એટલે પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં આવી તો અંદર ત્રિકાળીમાં કાંઈ કમી થઈ કે નહીં? તો કહે છે કે ના, એમ છે નહીં. વળી ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શનની શુદ્ધ પર્યાય થઈ ત્યાં પૂર્ણ સ્થિરતા થઈ નથી તો અંદર દ્રવ્ય સ્વરૂપમાં શુદ્ધતા વિશેષ છે કે નહીં? તો કહે કે ના, એમ પણ નથી. અંદર દ્રવ્ય સ્વભાવ તો જેવો છે તેવો જ ત્રિકાળ પરિપૂર્ણ છે, એમાં કોઈ વધઘટ થતી નથી. આગળ ચોથા વેકાસમાં કહે છે કે જે શક્તિ ત્રિકાળ શુદ્ધ છે તે દ્રવ્ય ગુણમાં તો અનાદિથી વ્યાપક છે, અને શક્તિવાન દ્રવ્ય જે છે તેની અંતર્મુખ પ્રતીતિ થતાં શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે, અને ત્યારે પર્યાયમાં શક્તિનું નિર્મળ કાર્ય પ્રગટ થાય છે. દરેક શક્તિ માટે આ વાત ગુરુદેવે કરી છે. ત્રિકાળી દ્રવ્ય ગુણ તો પરદ્રવ્ય અને વિકારના ગ્રહણ ત્યાગથી રહિત, ત્યાગ ઉપાદાન શૂન્ય છે. ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ છે, એટલે ત્યાગ અને ગ્રહણથી આ દ્રવ્ય અને ગુણ છે એ રહિત છે. એને કાંઈ ત્યાગ પણ નથી અને એને કાંઈ ગ્રહણ કરવા પણ નથી. એટલે દ્રવ્ય ગુણ તો પરદ્રવ્ય અને વિકારના ગ્રહણ ત્યાગથી રહિત છે, પણ એવા દ્રવ્યની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તે પણ પરદ્રવ્ય અને વિકારના ગ્રહણ ત્યાગથી રહિત, ત્યાગ ઉપાદાન શૂન્ય છે, અર્થાત તેમાં પણ કોઈ વધઘટ નથી. પર્યાય અપૂર્ણ શુદ્ધ હો કે પૂર્ણ શુદ્ધ હો, પણ એમાં પણ કોઈ રાગનું ગ્રહણ કરવું કે ત્યાગ કરવો એવું કાંઈ છે નહીં. પર્યાયમાં કોઈ પરદ્રવ્યનું ગ્રહણ કરવું કે ત્યાગ કરવા રૂપ કાંઈ છે નહીં. પર્યાય નિર્મળ છે, એ પછી નિર્મળ પર્યાય છે તે અપૂર્ણ શુદ્ધ હો કે પૂર્ણ શુદ્ધ હો. દ્રવ્યમાં ત્રિકાળીમાં જેમ કોઈ વધઘટ થતી નથી તેમ તે પર્યાયમાં પણ પરદ્રવ્યના કે વિકારના ગ્રહણ કે ત્યાગ નહીં હોવાથી એમાં પણ કોઈ ઘટવધ થતી નથી. આવી સૂક્ષ્મ વાત છે. ભગવાન આત્મા પરિપૂર્ણ છે, દ્રવ્ય ગુણ બધું પૂર્ણ છે, અને એના નિર્મળ પરિણામ થાય કે પરિણામ પણ આ શક્તિને કારણે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિને કારણે ગ્રહણ ત્યાગથી રહિત છે. વધઘટ રહિત નિયતત્વરૂપ શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. તેથી પર્યાયમાં શક્તિ વ્યાપક થતાં દ્રવ્યની પર્યાયમાં એટલે નિર્મળ પર્યાયમાં પણ વધઘટ થતી નથી. દ્રવ્ય પરિપૂર્ણ છે અને આ શક્તિ દ્રવ્યમાં ગુણમાં રહી છે, માટે દ્રવ્યમાં તો કાંઈ વધઘટ થતી નથી, પણ નિર્મળ પર્યાયમાં પણ આ શક્તિ વ્યાપે છે એટલે નિર્મળ પર્યાયમાં પણ વધઘટ થતી નથી. ભલે પર્યાયમાં અલ્પ એટલે કે અપૂર્ણ શુદ્ધતા હોય, હજી પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ ન થઈ હોય, એટલે પર્યાયમાં અપૂર્ણ શુદ્ધતા હોય, અલ્પ શુદ્ધતા હોય, પણ તે પૂર્ણ ત્રિકાળી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. તે કાંઈ વિકારને કે પર દ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. પૂર્ણ શુદ્ધતા નથી, અપૂર્ણ શુદ્ધતા છે એટલે અંશે શુદ્ધતા છે. તો એ શુદ્ધતા એ ત્રિકાળી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. એ પર્યાય જે અપૂર્ણ શુદ્ધ છે, અલ્પ શુદ્ધ છે, તે પણ ત્રિકાળી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. તે કાંઈ વિકારને કે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. પરદ્રવ્યની કે વિકારની તેમાં ઘૂસ એટલે એમાં પેશવાપણું જ નથી. એક પણ પર્યાયમાં જો કમી વૃદ્ધિ થવાનું માનો, એક પણ પર્યાયમાં, અનંત પર્યાય છે એમાંથી એક પણ પર્યાયમાં જો કમી વૃદ્ધિ થવાનું માનો, એટલે કે પરદ્રવ્યની કે વિકારની ઘૂસ થવાનું તમે માનો, તો ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહીં થાય, અર્થાત મિથ્યાત્વ જ થશે. પણ અહીં અશુદ્ધતાની વાત જ નથી. ત્રિકાળી દ્રવ્યમાં ગુણમાં અશુદ્ધતા નથી અને પર્યાયમાં પણ એવી કોઈ વિકાર કે અશુદ્ધતા છે જ નહીં, એટલે પર્યાય પણ વધઘટ વિનાની છે, એમાં કોઈ કમી કે વૃદ્ધિ થતી નથી. જેમ દ્રવ્ય ગુણની અંદર કાંઈ વિકાર કે રાગ ગ્રહણ કે એનો ત્યાગ એવું કાંઈ નથી, તેવી જ રીતે પર્યાયમાં પણ કોઈ વસ્તુનું ગ્રહણ કે ત્યાગ નથી. એટલે પર્યાયમાં પણ કાંઈ કમી વૃદ્ધિ થતી નથી. છતાં પણ જો તમે એમ માનો કે પર્યાયમાં જો કમી વૃદ્ધિ થાય છે, તો એનો અર્થ એ થયો કે એમાં રાગ કે વિકારની ઘૂસ છે, ઘૂસે છે, અંદર પ્રવેશે છે. અને એમ માનતા તો પછી ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહીં થાય, એટલે કે મિથ્યાત્વ જ રહેશે. ત્રિકાળી દ્રવ્ય છે એ નિર્મળ પર્યાય દ્વારા પ્રસિદ્ધ થાય છે. એ નિર્મળ પર્યાયમાં હજી અપૂર્ણ શુદ્ધતા છે, તો પણ એવા પરિણામ જ્યારે જીવને થયા છે, પૂર્ણપણે શુદ્ધ પરિણામ નથી થયા, તો એ પર્યાય દ્વારા પૂર્ણ ત્રિકાળી દ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. કેમ કે જે અલ્પ પણ શુદ્ધતા આવી, એ શુદ્ધતા ક્યાંથી આવી? એ શુદ્ધતા પર્યાયમાં આવી છે, તો એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. એટલે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, તો પર્યાય પણ શુદ્ધ છે. પણ જો તમે એમ માનો કે પર્યાય છે એની અંદર વિકાર ની ઘૂસ છે, વિકારનો પ્રવેશ છે, તો પછી એ પરિણામ, એ પર્યાય છે તે અલ્પશુદ્ધતા સહિત પણ નથી, એ પર્યાય અલ્પશુદ્ધ પણ નથી, અને એમ તો પછી ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહીં થાય, એટલે મિથ્યાત્વ જ રહેશે. પણ અહીંયા તો અશુદ્ધતાની વાત જ નથી, અહીંયા શક્તિના અધિકારમાં અશુદ્ધ પર્યાયની તો વાત જ લીધી નથી, નિર્મળ પરિણામની જ વાત લીધી છે, નિર્મળ પર્યાયની જ વાત લીધી છે. કેમ કે ધ્રુવનું લક્ષ્ય કરતા, ધ્રુવનો આશ્રય કરતા જે પરિણામ થાય છે, એ પરિણામમાં એ શક્તિ પ્રગટ થાય છે. જે શક્તિ છે એ બધી શક્તિ એ નિર્મળ પરિણામમાં પ્રગટ થાય છે. એટલે જે પરિણામની અહીંયા વાત લીધી છે એ તો નિર્મળ પરિણામની જ વાત લીધી છે, એટલે અહીંયા અશુદ્ધતાની તો વાત જ નથી. એટલે આ રીતે દ્રવ્યની ક્રમવર્તી નિર્મળ 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 પર્યાયોમાં આ શક્તિ વ્યાપે છે. કઈ શક્તિ? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એમાં વ્યાપે છે, અને એનું, એવી શક્તિનું પર્યાયમાં બીજી અનંત નિર્મળ પર્યાયોની સાથે ભેગું પરિણમન થાય છે. અનંત ગુણ છે, અનંત ગુણની નિર્મળ પર્યાય છે, તો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે એનું પણ પરિણમન તે વખતે સાથે છે. આગળ કહે છે, વસ્તુ જે છે એ તો ત્રિકાળ ત્યાગ ઉપાદાન રહિત છે. વસ્તુ એટલે ભગવાન આત્મા, એને પરનું કે વિકારનું ગ્રહણ કે ત્યાગ નથી. એટલે એ વસ્તુ જે છે, એ દ્રવ્ય જે છે, એ તો ત્રણેય કાળે ત્યાગ ઉપાદાન રહિત છે. પરનું કે વિકારનું ગ્રહણ કે પરનો કે વિકારનો ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કહ્યું? કે રાગનો ત્યાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી, આત્માનો એ સ્વભાવ નથી. એવી રીતે રાગને ગ્રહણ કરવો એ પણ આત્માનો સ્વભાવ નથી, એવું આત્માનું સ્વરૂપ નથી. ભગવાન આત્માએ રાગને ક્યાં ગ્રહ્યો છે કે ત્યાગ કરે, એટલે ન તો એ ગ્રહે છે ને ન તો એ ત્યાગ કરે છે. રાગનો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાયને કરવી એ એના સ્વરૂપમાં નથી. એ તો પર્યાય સહજ જ નિર્મળ ઉત્પન્ન થાય છે, સહજ જ ઉત્પન્ન થાય છે, એ નિર્મળ પરિણામ છે. એટલે સહજ જ પર્યાય ઉત્પન્ન થાય છે, ત્યાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તો તે પર્યાય પણ આ શક્તિ સહિત છે. એટલે એ પર્યાય, એ પરિણામમાં પણ આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ વ્યાપે છે. એટલે કહે છે કે ત્યાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે કહે છે કે ઘટ વધ સહિત છે, અર્થાંત તેમાં વિકારના ગ્રહણ ત્યાગ નથી. જેમ દ્રવ્યમાં ગુણમાં વિકારના ગ્રહણ ત્યાગ નથી, એવી રીતે આ પર્યાયમાં પણ નિર્મળ પરિણામ થયા છે તો એમાં પણ વિકારના ગ્રહણ ત્યાગ નથી. ગુરુદેવ કહે છે કે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય મળે એમ નથી. આગળ કહે છે કે ભાઈ, તું જોતો ખરો અંદર પૂર્ણ શુદ્ધ તારી ચીજ કેવી છે? તને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તો તેમાં શું કાંઈ કમી થાય છે? એટલે કે પૂર્ણ ચીજ તારી છે એમાં જે શુદ્ધતા છે, એ શુદ્ધતા પર્યાયમાં પ્રગટ થાય તો કઈ દ્રવ્યમાં એ શુદ્ધતાની કમી થાય છે? અને કદાચ અપૂર્ણ શુદ્ધતા રહી છે, એટલે પર્યાયમાં અપૂર્ણ શુદ્ધતા રહી છે, તો શું અંદર ચીજમાં વિશેષ એટલે વધારે શુદ્ધતા છે? એવું નથી. અહીં કહે છે કે ના, આયન છે જ નહીં. ત્રિકાળી દ્રવ્ય તો પરિપૂર્ણ શુદ્ધ છે. વિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવમય દ્રવ્ય છે, એ તો જેમ છે તેમ જ છે, તેમાં કાંઈ કમી કે વૃદ્ધિ થતી જ નથી. કેમ કે તેમાં પરદ્રવ્યો પરભાવના ગ્રહણ ત્યાગ નથી. વિકાળી દ્રવ્યમાં પરદ્રવ્ય કે પરભાવના ગ્રહણ કે ત્યાગ કાંઈ નથી. અહીં તો વિશેષ પર્યાયની વાત સિદ્ધ કરવી છે, એ છે કે શક્તિ જે છે તે દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક છે. આ જે શક્તિની વાત કરી તે દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક છે, અને દ્રષ્ટિવંતને જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને જે ધ્રુવનું લક્ષ્ય કરી અને એવા નિર્મળ પરિણામ પ્રગટ કરે છે એવા દ્રષ્ટિવંતને આ શક્તિ પર્યાયમાં વ્યાપક થાય છે. શક્તિવાન એવું જે દ્રવ્ય છે જેમાં શક્તિ ભરી પડી છે, અનંત શક્તિઓ રહી છે એવું જે દ્રવ્ય છે એ શક્તિવાન, તેની અંતરદ્રષ્ટિ અને અંતરરમણતા થતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થયા તેમાં કહે છે કે આ શક્તિ વ્યાપે છે માટે ઘટ કે વધ નથી. કેમ કે તેમાં પણ પરદ્રવ્યો કે પરભાવના ગ્રહણ કે ત્યાગ થતા નથી. એટલે પર્યાયમાં પણ પરદ્રવ્યો કે પરભાવના ગ્રહણ કે ત્યાગ થતા નથી. આવી અલૌકિક વાત છે. આગળ વધુ વિસ્તાર કરતા 89મા પાના પર ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, તું રાગથી લાભ થવાનું માને, સુભાવથી લાભ થવાનું માને, પણ એ તો મિથ્યા માન્યતા છે. કેમ કે રાગ તારા સ્વરૂપમાં જ નથી તો તે તને કેમ લાભદાયક થાય? ખરેખર તો પર્યાયને ગ્રહવી છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી. શું કહ્યું? ખરેખર તો પર્યાયને ગ્રહવી કે છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી. તો પછી ત્યાં તું પરના જે રાગના ગ્રહણ ત્યાગ પોતાને માને એ તો નર્યું મિથ્યાત્વ છે. પોતાને રાગનું ગ્રહણ કે ત્યાગ માને એ તો નર્યું મિથ્યાત્વ છે. કેમ કે પરના ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. વિચાર તો કર, ગુરુદેવ કહે છે કે વિચાર તો કર, જીવે રજકણો પકડ્યા છે, જીવની અંદર રજકણો ગ્રહાયેલા છે, પકડાયેલા છે, એને પકડ્યા છે, ગ્રહ્યા છે, કેવા રજકણોને એ છોડે? જીવે રજકણો ગ્રહ્યા નથી, પકડ્યા નથી, તો પછી એને છોડે ક્યાંથી? સ્ત્રી, કુટુંબ, પરિવાર, મહેલ, મકાન, હજીરા અને ધન આદિ સામગ્રી વગેરેને શું જીવે પકડ્યા છે, ગ્રહ્યા છે કે એને છોડે? એ તો જીવથી જુદા જ છે. જીવે એને ગ્રહ્યા નથી, એને પકડ્યા નથી, જીવમાં એ ઘૂસ્યા નથી, એટલે પછી એને પકડ્યા નથી, તો પછી એને છોડવાનો તો પ્રશ્ન જ ક્યાંથી આવે? કે છે ગુરુદેવ કે એને પકડ્યા નથી અને એને છોડવાય નથી. પકડ્યા નથી તો પછી છોડવાની તો વાત જ નથી. જે આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, આ મકાન, આ બધું જે છે ધન સામગ્રી, એ બધું એને ગ્રહ્યું નથી તો પછી એને છોડવાનો પણ પ્રશ્ન નથી. આવી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી દીક્ષા વખતે મુનિરાજ એ બધું બંધ, એટલે કે ઘર બાર વગેરે છોડે છે ને? એમ તો આવે છે, આપણે કહીએ છીએ ને કે સંસારમાં સંસાર છોડી દીધો, સંસારના સુખો છોડી દીધા, અથવા તો આ ઘર બાર લક્ષ્મી બધું છોડીને જંગલમાં ચાલી નીકળ્યા, આ બધું કહીએ છીએ ને આપણે. છોડે તો છે ને, એનું સમાધાન આપતા કે છે કે શું છોડે છે, શું છોડે છે, ઘર બહાર વગેરે બધું તો જ્યાં છે ત્યાં જ છે. એ તો પહેલા એ પદાર્થોમાં એટલે કે ઘર બહાર વગેરેમાં આસક્તિ હતી, એમાં મારાપણાનો ભાવ હતો, તો એ આસક્તિ છૂટી ગઈ. મારાપણાનો ભાવ હતો, એ મિથ્યા ભાવ હતો, એ મિથ્યા ભાવ ચાલ્યો ગયો. સાથી જે વસ્તુ જે છે ઘર બહાર, એ તો બધું ત્યાં ને ત્યાં જ રહ્યું, એના છોડવાથી કઈ એમાં ફેર પડ્યો નથી. અને એને એ છોડ્યું ન હતું ત્યારે પણ એ એમ જ હતું. કે છે કે પદાર્થોમાં એ ઘર બહાર વગેરેમાં આસક્તિ હતી, તે વૈરાગ્ય વધતા, વૈરાગ્ય વિશેષ થતા, સ્વરૂપ લીનતા દ્રઢ થતા, સ્વરૂપ લીનતા ગાઢ થતા એ આસક્તિ છૂટી જાય છે. તો મુનિરાજે એ બધું છોડી દીધું એમ કથન માત્ર વ્યવહાર કરવામાં આવે છે. બાકી પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વાસ્તવમાં આત્માને છે જ નહીં. એ પરદ્રવ્યની સમીપમાં રહેતો હોય, એના સંયોગો આવ્યા હોય, તે છતાંય એ પરદ્રવ્યનું ગ્રહવું કે એનું છોડવું એ આત્મામાં નથી. ભિક્ષાકાળે મુનિરાજના આત્મામાં કાંઈ વધઘટ થાય છે એમ નથી. આવી વાત છે. વસ્ત્ર આદિને છોડે કે આહારને ગ્રહણ કરે એવો ચારિત્ર પર્યાયનો સ્વભાવ નથી. ચારિત્ર પર્યાય તો આત્મલીનતા રૂપ છે. ચારિત્ર પર્યાય એ કાંઈ પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ રૂપ નથી, પરંતુ ચારિત્ર પર્યાય તો આત્મલીનતા રૂપ છે. ચારિત્ર તો અંતરંગ હોય, અંતરંગ ચારિત્ર એવું છે, સ્વરૂપ લીનતા, સ્વરૂપમાં દ્રઢતા, સ્વરૂપમાં લીનતાના ભાવ ગાઢ થવા, વારે વારે સ્વરૂપમાં જવું, આ ચારિત્ર છે. અને એવું ચારિત્ર છે ત્યારે બાહ્યમાં એવા જ નિમિત્ત હોય છે, એટલે કે પર પદાર્થ તરફ ની રુચિ ઘટી છે, પર પદાર્થને એ સ્વીકારતા નથી, પર પદાર્થ તરફ એમને કોઈ આકર્ષણ નથી, આસક્તિ નથી, એટલે બધું છૂટી ગયું છે. એટલે પછી એમાં એમ કહેવાય કે જ્યારે મુનિને અંતરંગ ચારિત્ર છે ત્યારે બાહ્યમાં એવું નગ્ન દિગંબર પણ એવું દ્રવ્યલિંગ હોય છે, પણ વાસ્તવમાં ચારિત્રની પર્યાય તો આત્મલીનતા રૂપ છે, તેમાં પરના ગ્રહણ ત્યાગ છે જ નહીં. ઉપચારથી વ્યવહારથી એમ કહેવાય કે મુનિને 28 મૂળગુણ સહિત દ્રવ્યલિંગ છે, અને અંતરંગમાં એવું જ આત્માના પ્રતિ સ્વસંવેદન સહિત ભાવલિંગ છે, એટલે એમને સર્વનો ત્યાગ કર્યો છે એમ આપણે કહીએ છીએ. વાસ્તવમાં તો મુનિને તો સ્વરૂપ લીનતા રૂપ ચારિત્ર પ્રગટ થયું છે. આગળ કહે છે, ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ પૂર્ણ આનંદનો નાથ છે. એવા ભગવાન આત્માના કદીએ વધઘટ ન થાય એવો તેનો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ સ્વભાવ છે. એ સ્વભાવ આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિને કારણે છે, અને આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આ શક્તિ દ્રવ્યની બીજી અનંત શક્તિમાં વ્યાપક છે, અને અનંત ગુણની પર્યાયમાં પણ આ શક્તિનું રૂપ છે. તેથી તો દ્રવ્ય પર્યાયમાં ઘટવધ થતી નથી, અર્થાત દ્રવ્ય પર્યાયમાં પરદ્રવ્યની ઘૂસ કે પેઠ થતી નથી. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે બંધ અધિકારમાં જયસેન આચાર્ય દેવની ટીકા છે તેમાં આવે છે કે બંધના નાશ માટે આમ ભાવના કરવી. જયસેન આચાર્ય ભગવાને સમયસારના બંધ અધિકારમાં એમની ટીકામાં જે ભાવના ભાવી છે એ અહીંયા લીધી છે. કે છે કે બંધના નાશ માટે આ પ્રમાણે ભાવના કરવી. શું ભાવના કરવી? તો કે છે કે હું નિર્વિકલ્પ છું, હું ભરિતાવસ્થ છું. ભરિતાવસ્થ છું એટલે પૂર્ણપણે અવસ્થિત છું. ભરિતાવસ્થ એટલે પર્યાય નહીં, પણ ભરિતાવસ્થ એટલે નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરપૂર એવો અવસ્થિત છું. ભરિતાવસ્થ એટલે નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરપૂર એવો અવસ્થિત છું. આવું જયસેન આચાર્યની ટીકામાં જણાવે છે. એટલે પોતે નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરેલો અવસ્થિત છે. હવે આવું છે ત્યારે એને એમાં વધઘટ હોય જ નહીં. એટલે કહે છે કે આવી ઘટવધ રહિત અનંત શક્તિથી પૂર્ણ ભરપૂર સહજ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી હું પ્રભુ છું. અને આ ભાવના બંધના નાશ માટેની ભાવના થઈ. એટલે આવો વિચાર કરી અને એવા ભાવે થવું, એવા ભાવમાં રહેવું, એવી દ્રઢતા કરવી. શું મુખ્ય વાત છે એમાં? ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ છું, હું પૂર્ણ છું, નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરપૂર ભરેલો અવસ્થિત છું, નિર્વિકલ્પ છું, જ્ઞાન આનંદ સ્વભાવી થઉ છું, એવી ભાવના ભાવવી. તેને માટે બંધના નાશ માટે. હવે આવી ભાવના ભાવવાથી પોતાનું લક્ષ્ય, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળે છે અને એમ થતાં એને નિર્મળ પરિણામ થાય છે. એને નિર્મળ પરિણામ થાય છે અને એમ એ નિદ્રા થાય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે ત્રિકાળી દ્રવ્યમાં કમી વૃદ્ધિ થતી નથી. ત્રિકાળી દ્રવ્યમાં કમી વૃદ્ધિ થતી નથી એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ અભેદ ઉદાસીન છું. ધર્મી જીવ એમ ભાવે છે કે નિત્ય નિરંજન શુદ્ધ ચિદાત્માના સમ્યક શ્રદ્ધાન દાન અનુષ્ઠાન રૂપ નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વિતરાગ સહજ આનંદ રૂપ સદાય અનુભૂતિ માત્રથી જાણવામાં આવે છે એવો હું સસંબદ્ધ માન પૂર્ણ છું. જો આ શક્તિમાં બે મુખ્ય વાત છે, એક તો પોતે પરિપૂર્ણ છે એ, અને એમાં પરિપૂર્ણ છે તેમાં કમી કે વૃદ્ધિ થતી નથી એ બીજી વાત. એટલે આખો ભાવ જે છે ગુરુદેવ જે સમજાવી રહ્યા છે એ પોતે પરિપૂર્ણ છે એ ભાવ સમજાવી રહ્યા છે કે આ પોતે પરિપૂર્ણ છે એવી ભાવના ભાવતા પોતાને બંધનો નાશ થાય છે. પોતે એવી ભાવના ભાવતા સ્વનું લક્ષ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે પોતે પરિપૂર્ણ છે એ વાત મહત્વની છે અને પરિપૂર્ણ છે અને સાથે પોતામાં ક્યાંય વધઘટ થતી નથી, પોતાને કાંઈ ગ્રહવું નથી, ગ્રહે તો વધે, અને પોતાને કાંઈ છોડવું નથી, ત્યાગવું નથી. ત્યાગે તો ઘટે એટલે વધઘટ એટલે કે ગ્રહણ ત્યાગ નથી. પોતે પરિપૂર્ણ છે અને એવા પોતાના પરિપૂર્ણ સ્વભાવમાં કાંઈ ગ્રહવું કે છોડવું નથી, એટલે કાંઈ વધવું કે ઘટવું થતું નથી. વિકાળ પોતે પરિપૂર્ણ એવો ને એવો જ રહે છે. તો આ આત્માનું શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું દર્શાવ્યું અને એ શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવતા પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે આ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. કોઈને એમ થાય કે આ શક્તિની વાતમાં આ વાત ક્યાંથી આવી, પણ અહીંયા તો એ વાત દર્શાવી છે કે જે શક્તિમાં જે બે વાત છે મુખ્યપણે, એક તો પોતે પરિપૂર્ણ છે અને બીજી વાત કે એમાં કઈ ગ્રહવું કે ત્યાગવું થતું નથી, એટલે વધવું ઘટવું થતું નથી. એ બંને વાત મહત્વની છે અને એમાં પોતે પરિપૂર્ણ છે એવો એને વિશ્વાસ આવતા પછી આસક્તિ ઘટી જાય છે. મારે પરમાથી ક્યાંયથી પ્રાપ્ત કરવાનું છે એ ભાવ ચાલ્યો જાય છે. એટલે એવી ભાવના ભાવતા બહારમાંથી પરમાથી મને કાંઈ મળે એ વાત પછી રહેતી નથી. પોતે પરિપૂર્ણ છે એટલે પરમાંથી કાંઈ પ્રાપ્ત કરવાની આકાંક્ષા, ઈચ્છા, મહત્વાકાંક્ષા પછી રહેતી જ નથી. એ ભાવ જ સમી જાય છે, એવો ભાવ ઉત્પન્ન થતો નથી. પરમાથી કાંઈ પ્રાપ્ત કરવાનો ભાવ સમી જાય ત્યારે પોતાને એમ થઈ જાય કે પોતે પૂર્ણ છે, બધી વાતે પૂર્ણ છે અને પોતાને એ પૂર્ણપણું સતત રહે છે, ત્રિકાળ એવું પૂર્ણપણું છે, એમાં કાંઈ ઘટતું નથી, એમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે પછી પરનું લક્ષ છૂટી જાય છે, પરમાથી કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી એવી દ્રઢતા થઈ જાય છે. પોતે પૂર્ણ છે, જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ બધું પોતામાં ભર્યું પડ્યું છે. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. કહે છે અહીંયા કે ત્રિકાળી દ્રવ્યમાં કમી વૃદ્ધિ થતી નથી, એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ અભેદ ઉદાસીન છું. ધર્મી જીવ એમ ભાવે છે કે નિત્ય નિરંજન શુદ્ધ ચિદાત્માના સમ્યક શ્રદ્ધાનું જ્ઞાન અનુષ્ઠાનરૂપ નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વિતરાગ સહજ આનંદરૂપ સદાય અનુભૂતિ માત્રથી જાણવામાં આવે છે એવો હું સ્વસમૃદ્ધમાન પૂર્ણ છું. રાગ દ્વેષ મોહથી રહિત, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત, પચ્ચેન્દ્રિયના વિષય વ્યાપારથી અને મન વચન કાયાના વેપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાનરસ આનંદરસ શ્રદ્ધારસ ચારિત્રરસ શાંતરસ એમ અનંત ગુણોના રસથી ભરિત પૂર્ણ એક હું છું. ગુરુદેવ કહે છે કે જુઓ આ ભાવના, આવી ભાવના ધર્મીને હોય છે. દેવમાં પાના પર આગળ કહે છે કે પ્રવચન ચારમાં નય અધિકાર છે એમાં આવે છે કે હું પોતાથી અશૂન્ય છું, પૂર્ણ છું. હું પોતાથી અશૂન્ય છું, પૂર્ણ છું અને પરથી શૂન્ય છું. એટલે શું કહ્યું કે હું પરથી રાગાદી વિકારથી શૂન્ય છું. પરથી રાગાદી વિકારથી શૂન્ય છું, શુભાશુભ ભાવથી હું શૂન્ય છું, હું સર્વ વિભાવ પરિણતિથી રહિત છું. આવું છે છતાંય લોકો હજી શુભભાવથી કલ્યાણ થવાનું માને છે. પ્રભુ એ માન્યતા ખોટી છે, કેમ કે શુભભાવ છે તે બંધરૂપ છે, બંધનું કારણ છે અને ભગવાન આત્મા તો તેનાથી શૂન્ય છે. આગળ બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સમયસારની 34મી ગાથામાં આવ્યું છે કે આત્માને રાગના ત્યાગનું કરતા પણ નામ માત્ર છે. આત્માને રાગના ત્યાગનું કરતા પણ નામ માત્ર છે. પરમાર્થે આત્મા રાગના ત્યાગનો કરતા નથી, એ તો પોતાના સ્વરૂપમાં જ્યાં રમણતા સ્થિરતા થઈ ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો તેણે રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર તો રાગનો ત્યાગ થતો નથી, કેમ કે જ્યારે પોતાના પરિણામ સ્વરૂપ લક્ષ્ય થયા છે, સ્વરૂપમાં રમણતા સ્થિરતા થઈ છે, તો હવે જે પર્યાય થાય છે એ પર્યાયમાં રાગની ઉત્પત્તિ નથી એટલે એમ કહેવાય કે રાગનો ત્યાગ કર્યો. પણ જે પર્યાયમાં પૂર્વે રાગ થયો હતો એ પર્યાય તો એ વખતે રાગરૂપ હતી, એ વખતે એ પર્યાયમાં તો રાગ હતો, એ પર્યાય તો વિલીન થઈ ગઈ છે અને હવે સ્વરૂપનો લક્ષ કર્યું છે, સ્વરૂપમાં સ્થિરતા રમણતા થઈ છે એટલે રાગની ઉત્પત્તિ જ થઈ નહીં એમ એ રાગનો ત્યાગ કર્યો એવું વ્યવહારથી કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ નિજ સ્વભાવથી ભરપૂર ભર્યું છે, પોતાના અનંત ગુણ છે એવો પોતાનો સ્વભાવ છે, એવા નિજ સ્વભાવથી પોતાનું સ્વરૂપ ભરપૂર ભર્યું છે તેની પ્રતીતિ કરી સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વરૂપ સ્થિરતારૂપ આ ચારિત્ર એ રાગના ત્યાગ સ્વરૂપ છે. સ્વરૂપ સ્થિરતારૂપ જ્યારે ચારિત્ર થાય ત્યારે રાગ ઉત્પન્ન નથી થતો એટલે એને એમ કહેવાય કે એ સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર છે એ રાગના ત્યાગ સ્વરૂપ છે, એમાં રાગનો ત્યાગ આવી જાય છે. તેથી રાગનો ત્યાગ કર્યો એમ નામ માત્ર કહેવામાં આવે છે. ખરેખર ભગવાન આત્મા રાગનો ત્યાગ કરતો નથી પણ પોતે સ્વરૂપમાં સ્થિરતા કરે છે અને એમ કે રાગ ઉત્પન્ન નથી થતો. પરમાર્થથી રાગનો ત્યાગ કરવો એ વાત આત્માને લાગુ પડતી નથી, કેમ કે પરમાર્થે ભગવાન નાયકમાં ભગવાન આત્મામાં જે જ્ઞાન સ્વરૂપી છે તેમાં રાગના ગ્રહણ ત્યાગ છે જ નહીં. આવા નાયક સ્વભાવને અનુસરીને આલંબીને જે પર્યાય એટલે ચારિત્રની દશા પ્રગટ થાય તે પર્યાય એ દશા એ પણ રાગના ગ્રહણ ત્યાગ રહિત છે. આ બધું ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિને કારણે છે. આ રીતે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં આ શક્તિ વ્યાપે છે એટલે ત્રણેય દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય રાગના વિકારના ગ્રહણથી અને ત્યાગથી શૂન્ય છે. આવી અલૌકિક વાત છે અને આવી અલૌકિક વાત સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય નથી. આરોગ્ય છે ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા એકલા શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે, તે પરના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. આવો આત્માનો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ ગુણ એટલે એવો સ્વભાવ છે. નિજ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમતા દેહું ત્યાગ ઉપાદાન શૂન્યત્વ ગુણનું પરિણમન પણ થાય છે, અનંત ગુણના નિર્મળ પરિણામ થાય છે. તો એવી રીતે આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ ગુણનું પરિણમન પણ સાથે હોય છે, જેથી પ્રગટ પર્યાયમાં પરદ્રવ્ય પરભાવના ગ્રહણ કે ત્યાગ થતા નથી. પ્રગટ પર્યાય ઘટ કે વધથી રહિત છે, એમાં વધઘટ નથી. આ શુદ્ધ પર્યાયની વાત છે, અહીં અશુદ્ધ પર્યાયની વાત નથી. પોતામાં પ્રગટ થતી આવી પર્યાય નિર્મળ પર્યાય એ પછી પૂર્ણ શુદ્ધ હો કે અપૂર્ણ શુદ્ધ હો પણ તે પર્યાય પૂર્ણ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. સમ્યક દર્શનની પર્યાય હો તો પણ તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે, માટે તે પર્યાયને પણ અપેક્ષાએ પૂર્ણ કહેવામાં આવે છે. હવે આવો જૈન પરમેશ્વરનો માર્ગ અને એના વિશે કોઈ કલ્પના કરે, મોટી કલ્પના એના અર્થ કરે તો એવું તો કાંઈ વસ્તુ સ્વરૂપમાં છે નહીં. અંદર ભગવાન નાયક પરિપૂર્ણ ભરપૂર છે, તેમાં આ એક શક્તિ એવી છે કે દરેક ગુણની પર્યાય પૂર્ણ ભરિતાવસ્થ છે. દરેક ગુણની પર્યાયમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિનું રૂપ છે, જેથી જ્ઞાનની પર્યાય પરજ્ઞેયના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. શ્રદ્ધાની પર્યાય નિત્યાત્મના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. ચારિત્રની પર્યાય રાગના વિકારના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. આનંદની પર્યાય આકુલતાના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. કહે છે કે આ તો અમૃતના ઝરણા વહ્યા છે ભાઈ, દિગંબર સંતો મુનિવરો સિવાય ક્યાંય આ ઝરણા છે નહીં. ભગવાન તું પરિપૂર્ણ છો નાથ, અને પરિપૂર્ણમાંથી જે પર્યાય પ્રગટિ તે પૂર્ણ છે, પરના ગ્રહણ ત્યાગ રહિત છે. આગળ એકાણુંમાં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં ક્રમવર્તી રૂપ અને અક્રમવર્તી રૂપ જે અનંત ધર્મોનો સમૂહ છે તે સગળોએ ખરેખર એક આત્મા છે એમ કહ્યું છે. તેમાં આ શક્તિ અને શક્તિવાન, આ પર્યાય અને પર્યાયવાન એવા ભેદરૂપ વ્યવહારને દૂર કરીને, ગૌણ કરીને શક્તિવાન જે ત્રિકાળી એક દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનો વિષય બહુ સૂક્ષ્મ, અચિંત્ય અને અલૌકિક છે. અહીં શક્તિનું વર્ણન છે તે દ્રવ્યની, એટલે દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી છે. તેથી ક્રમવર્તી પરિણામમાં એકલી શુદ્ધતાની જ વાત કરી છે, કે પર્યાયમાં એકલી શુદ્ધ પર્યાયને જ દીધી છે. તે શુદ્ધતાના ક્રમમાં અશુદ્ધતાની, એટલે વ્યવહારની નાસ્તી છે, અને આનું નામ અનેકાંત છે. પ્રવચનસારના પરિશિષ્ટમાં છેલ્લે નયનું વર્ણન છે, તે જ્ઞાન પ્રધાન કથન છે. 47 નયનું વર્ણન છે, તે જ્ઞાન પ્રધાન કથન છે. ત્યાં જ્ઞાન પ્રધાન શૈલી હોવાથી રાગનો કરતા આત્મા છે એમ કહ્યું છે. હવે આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી તેમાં સાચું કયું સમજવું, એ જ્ઞાન પ્રધાન કથન કયું છે એ સાચું સમજવું કે આ દ્રષ્ટિ પ્રધાન. કહે છે કે બંને વાત અપેક્ષાથી સાચી છે. જ્યાં જે અપેક્ષાથી વાત કરી છે ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવી જોઈએ. શક્તિ એટલે સ્વભાવ, શક્તિ એટલે ગુણ, અને ગુણનું પરિણમન એ જ એનો સ્વભાવ છે. જીવાગુણ છે એવો સ્વભાવ છે, એટલે શક્તિ એટલે સ્વભાવ. અને સ્વભાવવાન જે આત્મા તેની દ્રષ્ટિ કરાવવી છે ત્યાં અશુદ્ધતાની વાત છે જ નહીં, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ નિર્વિકલ્પ છે, તેનો વિષય પણ નિર્વિકલ્પ છે. અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. તથાપિ જ્યાં સુધી સાધકપણું છે, એટલે કે પૂર્ણ દશા હજી થઈ નથી, ત્યાં સુધી શુદ્ધભાવ હોય છે, રાગ હોય છે. દ્રવ્ય દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે શુભભાવને, રાગને પણ જાણે છે, કેમ કે જ્ઞાન તો સ્વ પર પ્રકાશક છે. એટલે એ દ્રવ્ય દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે સ્વને અને પરને બંનેને જાણવા વાળું છે, એટલે એ રાગને પણ સાથે જાણે છે. તેથી જ્ઞાન પ્રધાન જ્યાં કથન હોય ત્યાં રાગનું પરિણમન પોતામાં છે, તેથી રાગનો કરતા પોતે છે એમ પર્યાય અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાન એને જાણે છે ને, જ્ઞાન જાણે છે કે આવું રાગનું પરિણમન થયું છે, રાગનું પરિણમન પોતામાં છે એમ. અધૂરી અવસ્થામાં એ થાય છે તો જ્ઞાન એને એ જ વખતે જાણે છે, એટલે જાણે છે એટલે એ જ્ઞાન પ્રધાન કથનની અંદર એમ કહેવામાં આવે કે રાગનો કરતા પોતે છે એમ પર્યાય અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાન પ્રધાન કથનમાં રાગનો કરતા પોતે છે એમ પર્યાય અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાન પ્રધાન કથનમાં રાગનો ભોગતા પણ પોતે આત્મા છે એમ કહેવામાં આવે છે. એટલે પ્રવચનસારમાં વિકારનો અંશ જીવનો છે એમ લીધું છે, કેમ કે એક સમયના વિકારી અંશને જો કાઢી નાખો તો ત્રણ કાળની પર્યાયોનો સમૂહ એ દ્રવ્ય એ વાત સિદ્ધ નહીં થાય. એટલે કે એક પણ પર્યાયને કાઢી શકાય નહીં. એક પણ પર્યાયને કાઢી નાખીએ તો પછી ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નથી થતું, કેમ કે ત્રણ કાળની પર્યાયોનો સમૂહ એ દ્રવ્ય એ વાત સિદ્ધ નહીં થાય. એટલે એ એક સમયનો વિકારી અંશ એટલે એવી એ પર્યાય એને પણ લેવામાં આવે છે, કેમ કે ત્યાં જ્ઞાન પ્રધાન કથન છે. તો જ્ઞાન પ્રધાન કથનમાં એ એક સમયના વિકારી અંશને કાઢવામાં આવ્યો નથી. એટલે ત્યાં એમ કહ્યું કે એ વિકારી પરિણામ છે તો એનો કરતા આત્મા છે, એ જ્ઞાન પ્રધાન કથનને વાત કરી. હવે અહીંયા વાત જુદી છે. અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે અને દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે તો ત્યાં અશુદ્ધતાને લીધી નથી, વિકારી પરિણામને લીધા નથી, વિકારી પર્યાયને લીધી નથી. એટલે શક્તિના અધિકારમાં શુદ્ધ પર્યાયની જ વાત લીધી છે. શુદ્ધ પર્યાય ભલે અલ્પ હો પણ તે પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. અંશ છે તે પૂર્ણ અંશીને સિદ્ધ કરે છે, જેમ બીજ છે તે આખા ચંદ્રને પ્રસિદ્ધ કરે છે. બીજમાં આખો ચંદ્ર જણાઈ જાય છે, જે ગોળાકાર છે જે પ્રકાશિત નથી એ ભાગ પણ એમાં ખ્યાલમાં આવી જાય છે. એક અંશ છે એ ગુણને પ્રસિદ્ધ કરે છે, અંશીને પ્રસિદ્ધ કરે છે. એક અંશને પણ કાઢી શકાય નહીં, એક અંશને કાઢી નાખો તો પૂર્ણ દ્રવ્ય સિદ્ધ નહીં થાય. એટલે જ્ઞાન પ્રધાન કથનમાં અને દ્રષ્ટિ પ્રધાન કથનમાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય એ અપેક્ષાથી એને સમજવી જોઈએ. આ બધું સમજવા માટે છે. વસ્તુનું સ્વરૂપ તો અભેદ અખંડ છે, એ તો પૂર્ણ શુદ્ધ છે. અને એવું પૂર્ણ શુદ્ધ જે નિશ્ચયના વિષયભૂત સ્વરૂપ છે એ દ્રષ્ટિનો વિષય છે, શુદ્ધ નયનો વિષય એ દ્રષ્ટિનો વિષય છે. અને એનું લક્ષ્ય કરતા એના આશરે નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. આગળ 92મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વસ્તુ જે ભગવાન નાયક આત્મા છે એની જે શક્તિઓ તે એનો સ્વભાવ છે, જેવા ગુણ છે જેવી શક્તિઓ છે એ એવો એનો સ્વભાવ છે, અને તે સ્વભાવ એનો ધર્મ છે. ત્યાં આ ધર્મ અને આ ધર્મી એમ ભેદની દ્રષ્ટિ છોડીને ધર્મી નિજ નાયક પ્રભુ ઉપર દ્રષ્ટિ દેવાથી પર્યાયમાં વિતરાગતા રૂપી ધર્મ પ્રગટ થાય છે. એટલે કે ગુણ ગુણીનો ભેદ છોડીને એકમાત્ર નાયક ઉપર દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે, વિતરાગતા રૂપી ધર્મ પ્રગટ થાય છે, અને આ જ મોક્ષનો માર્ગ છે. 7મા પેરેગ્રાફમાં કહે છે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વરૂપ પૂર્ણ ભરિતાવસ્થ છે. આ વાત શાસ્ત્રોમાં ત્રણ જગ્યાએ આવી છે. સમયસાર બંધ અધિકારમાં, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જૈસેન આચાર્યદેવની ટીકા છે તેમાં, અને પરમાત્મ પ્રકાશમાં આ વાત આવી છે. સર્વજીવ નિર્વિકલ્પ નિરંજન ભરિતાવસ્થ છે. ભરિતાવસ્થ એટલે શક્તિથી પૂર્ણ ભરેલા છે. વર્તમાન પર્યાયને લક્ષ્યમાંથી છોડી દો તો અંદર વસ્તુ છે, પૂર્ણ પરમાત્મા સ્વરૂપ સર્વજ્ઞ સ્વરૂપ છે, તેની ભાવના કરવી એ પુરુષાર્થ છે. આગળ 93મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે વાસ્તવમાં ચાર અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. આ વિતરાગતા ક્યારે પ્રગટ થાય? કેવળ જ્ઞાનની સત્તાનો જે અંતર્મુખ થઈ સ્વીકાર કરે તેને વિતરાગતા પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનને માને કે કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે, એટલે કહે છે કે કેવળ જ્ઞાન માને અને વળી એમ કે પુરુષાર્થ શું કરીએ, પછી આપણે ક્યાં પુરુષાર્થ કરીએ, જે થવાનું હોય તે થાય. એક બાજુ એમ કે ભગવાનને કેવળ જ્ઞાન હોય અને કેવળ જ્ઞાનમાં ભગવાન બધું જાણે, અને બીજી બાજુ પાછા એમ કે પછી એમાં આપણે તો શું પુરુષાર્થ કરીએ, જે થવાનું હોય તે થાય. તો એનો અર્થ એવો થયો કે એને કેવળ જ્ઞાન બેઠું જ નથી, સર્વજ્ઞતાનો વિકાર થયો જ નથી. વાસ્તવમાં જેને કેવળ જ્ઞાનની સત્તાનો અંતરંગમાં સ્વીકાર થયો છે, એ કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે, સર્વજ્ઞ ભગવાન છે, એવો જેને સ્વીકાર થયો છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. કેમ કે એવી સર્વજ્ઞતાનો કેવળ જ્ઞાનનો સ્વીકાર થતાં જગતના બધા જ પદાર્થોની પર્યાયો, બધા જ કાળની બધા જ પદાર્થોની બધી જ પર્યાયો નક્કી છે, નિશ્ચિત છે, એ નક્કી થઈ જાય છે. અને એમ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે, અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતાં અકર્તા ભાવ આવે છે. જ્યારે પર્યાય ક્રમબદ્ધ છે અને બધી નિશ્ચિત છે, એ તેના કાળે જ થાય છે, એક પણ પર્યાય આગી પાછી થતી જ નથી, તો પછી હું કાંઈ પરમા કરી શકતો જ નથી એમ એને અકર્તા ભાવ આવે છે. અકર્તા ભાવ આવતા પરમા મારે કાંઈ કરવા પણ છે જ નહીં, એટલે એ સ્વ તરફ વળે છે. એટલે જેને આવો કેવળ જ્ઞાનનો અને સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે, એ તો સ્વ તરફ વળે છે, અને એને તો અંત પુરુષાર્થ ઉપડે છે. ગુરુદેવ કહે છે કે વાસ્તવમાં જેને કેવળ જ્ઞાનની સત્તાનો અંતરમાં સ્વીકાર થયો છે તે અંત પુરુષાર્થી છે, અને તેના કેવળ જ્ઞાનીએ ભવ દીઠા હોય એમ છે જ નહીં. એટલે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવા અંત પુરુષાર્થીના વધુ ભવ હોય જ નહીં. તો તે કહે છે કે અમને પૂર્વના સંસ્કાર હતા, એટલે આ વાત અંદરથી જ્યારે સંપ્રદાયમાં હતા તે વખતે પણ આવતી. આવું પુરુષાર્થનું સ્વરૂપ છે. કેવળ જ્ઞાનની સત્તાનો સ્વીકાર કરે તેને તો અનંતો પુરુષાર્થ છે, અને ભગવાન કેવળ જ્ઞાનીઓ કે તે જીવના ભવ દીઠા હોય એમ છે જ નહીં. જેમને જેમને કેવળ જ્ઞાન થયું છે બધાના જ્ઞાનમાં એમ આવે કે જેને કેવળ જ્ઞાનની સત્તાનો સ્વીકાર છે, સાચા અર્થમાં જેને સ્વીકાર થયો છે, એવા જીવો કે જે સ્વરૂપલક્ષી થયા છે એમને ભવ હોય નહીં, એના ભવ ભગવાને કેવળ જ્ઞાનીઓએ જોયા નથી. બધા જ કેવળ જ્ઞાનમાં એમ આવે, બધાના કેવળ જ્ઞાનમાં એમ જ હોય. કેમ કે જગતમાં કેવળ જ્ઞાન છે અને તેનું સામર્થ્ય શું, એનો સ્વીકાર અંદર કેવળ જ્ઞાન સ્વભાવમાં ઝૂકવાથી જ થાય છે. બીજી વાત કરી ગુરુદેવે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ કેવળ જ્ઞાન સ્વભાવ છે, પોતાને સમ્યક દર્શન થાય છે ત્યારે એવા કેવળ જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થાય છે. એ અંશે પોતાને એ ખ્યાલમાં આવે છે ને એ અંશ દ્વારા એને અંશી એવું પૂર્ણ કેવળ જ્ઞાન શ્રદ્ધામાં આવી જાય છે. આ કહે છે કે પૂરણ ભરિતાવસ્થ કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તે ઘટવર્ત રહિત સદાય એવો ને એવો છે એમ સ્વીકારી તેના આશ્રય પરિણમવું એ ધર્મ છે. તો આ રીતે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
પ્રણમ પ્રણમ
ઓકે.